રચન નંબર 541 તારીખ 7/3/90 નઈ ચક્ર પાનું 31 તથા 32.
પરિપૂર્ણ છે, અબધ છે, મુક્ત છે, શુદ્ધ છે, જેવું છે એવું પ્રતિપાદન કરે છે. નિશ્ચય નહીં તો પણ નહીં ને છોડે ત્યારે અનુભવ થાય. નહીં થી પૂર્ણ નથી, સ્વભાવ થી આત્મા પૂર્ણ છે. કરતા છે
વિષયોને છોડે પછી સ્વભાવમાં
આવે
ત્યારે અનુભવ થાય છે.
ત્યારે એને અનુભવ થયા પૂર્વે પછી પૂર્વ કાળમાં એને હતું કે આવી રીતે મેં નિશ્ચય નહીં વળે સ્વરૂપનો વિચાર કર્યો અને મેં નિર્ણય કર્યો એવો જ અનુભવ થઈ ગયો. એટલે નિશ્ચયની સાચી છે. અનુભવની છાપ આવી પછી નિશ્ચયની સાચી છે. અનુભવ ન થાય તો એ નિશ્ચયની ખોટી
છે.
સાધ્યની સ્થિતિ શું થઈ? એમાં કઈ ન થઈ.
અનુભવ થયો પછી એ નિશ્ચયને સાચી
પછી બાપુ સમ્યક દર્શન થયા પછી એને પૂરો ભૂમિકાનો નિશ્ચય નો પક્ષ આવ્યો હતો અને નિશ્ચય પક્ષથી નિર્ણય કર્યો હતો. એ પક્ષ છૂટીને અનુભવ થયો પછી ખ્યાલ આવ્યો આ તો પરોક્ષ અનુભૂતિ તો આવી થઈ હતી મને, એ પ્રત્યક્ષ અનુભૂતિ થઈ. પરોક્ષ પણ જે આત્મા ને જાણ્યો એવું જ પ્રત્યક્ષ આત્મા જે જણાવવું
પડે.
એટલે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, એ વાત સાચી છે. એટલે વ્યવહાર તો પહેલેથી છોડવાયો છે. વ્યવહાર તો ગૌણ કરીને ભૂતાર્થ કરવાયો છે. નિશ્ચયનું કથન સત્યા છે એમ જાણો.
વ્યવહાર ને
હું તો સ્વભાવ કા નિર્ણય નહીં કરા સકતી. નિશ્ચય ને સ્વભાવ કા નિર્ણય કરાતી. ઉલટું વિપરીત કથન કરે છે. તત્વ જેવું છે એવું પ્રતિપાદન કરતો નથી. મિથ્યા ઉપદેશ નો કરવાનો છે પછી ખલાસ થઈ ગયો. વ્યવહાર નહીં,
એનો ઉપદેશ જ મિથ્યા.
મિથ્યા છે એનો એનો પોર્ટફોલિયો જ ઇતિહાસ. એનો પણ એને પ્રધાન તરીકે નહીં પૂછે. તારે એ બધી જૂઠી વાત કર્યા કરી. વિજ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચરિત્ર આત્મા, પરને જાણે તે જ્ઞાન, પરને જાણે તે જ્ઞાન. વ્યવહારને એનો પક્ષ તો મારી હવે આચાર્ય ભગવાને તો બરાબર લાલ બત્તી ધરી છે કે વ્યવહાર નહીં દ્વારા પરમાર્થને કહેવામાં આવે છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. જ્ઞેયને જાણે છે એમના માટે જ્ઞાન એમ વ્યવહાર નહીં કહે, પણ એ જ્ઞેયને જાણે છે માટે આત્મા જ્ઞાન છે, જાણનાર છે એમ તું અનુસરીશ નહીં. એમ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધમાં આવી નથી. આત્મા કરતા છે ને જ્ઞાન આત્માનું કર્મ છે એમ વ્યવહાર નહીં કહેશે, પણ અનુસરવા યોગ્ય નથી. આત્મા કરતા છે જ્ઞાનની પર્યાય નો કરતા, જ્ઞાનની પર્યાય જેનું કરતા નથી. અને પણ સમયસારની 11-12 અને 144 ગાથા ઉપર જ આ નય ચક્ર રચના કરી. છતાં પણ એને 11-12માં ખબર તો છે કે વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે, એ તો વાંચ્યું છે ને સમયસાર. આ તો નિશ્ચય પરમાત્મા પ્રતિપાદક છે. એક અપેક્ષા એ ગુરુ શિષ્ય છે. કુદકુદ ભગવાન ગુરુ કહેવાય. સમજી ગયા. બહુમાન બહુ છે દેવસેનાચાર્ય, તો પણ સ્વતંત્રપણે અને કયું જૂઠો ઉપદેશ આપે છે. ઉપદેશ જ ખોટો. સમિસારમાં કયું વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે, જેથી નિષેધ કરવાયો છે. એ જ વાત એને લીધી છે. ઠીક છે, હા, ઘેરમી કથા છે. વ્યવહાર અધુકાર છે.
અવિધિમાન અર્થને પ્રગટ કરે છે. અવિદ્યમાન અર્થને પ્રગટ
કરે છે. બરાબર છે. એટલા માટે તે અહીં પ્રતિષ્ઠિત તથા એ વ્યવહાર નહીના વિષય ઉપર દ્રષ્ટિ રાખવાવાળા આહા કોણ મિથ્યા દ્રષ્ટિ છે. આત્મામાં રાગ થાય છે અને રાગને કરે છે. અસદભૂત વ્યવહારના પક્ષમાં પડ્યો છે જીવ બેન. આત્મા જ્ઞાનને કરે છે એમાંય સાધ્યની સ્થિતિ થતી નથી. એ અભેદનો ભેદ છે છતાં નિષેધ કરવાનો છે. અસદભૂતનું કથન છે નહીં તો એ તો સ્થૂળ જ્ઞાન છે. એ તો ઉઘાડ ભીડાઈ જશે. આ ઉઘાડ રહેવાનો આટલો ઉઘાડ એની બાવા
જે ઉઘાડ એમાં વ્યવહાર નહીંના વિષયમાં લાગે એ તો મિથ્યા દ્રષ્ટિ છે ને.
લખેલું છે પછી મિથ્યા દ્રષ્ટિનો ઉઘાડ થોડો ટાઈમ છે પછી બિડાઈ જાય. મિથ્યાત્વનો સદભાવ છે એટલે બિડાવાની શરૂઆત થાય પછી ભાવાર્થ. વ્યવહાર નહીં વિકલ્પાત્મક હોવાથી મિથ્યા છે એમ નથી. કેમ કે નિશ્ચય નહીં વિકલ્પાત્મક છે અને વ્યવહાર નહીં વિકલ્પાત્મક છે. તો વિકલ્પાત્મક નહીં છે માટે તે નિષેધ કરવા યોગ્ય છે એમ નથી. વિકલ્પાત્મક તો નહીં છે, નિશ્ચય નહીં વિકલ્પાત્મક અને વ્યવહાર નહીં પણ વિકલ્પ છે નહીં નો માટે બે નિષેધ કરવા નથી. પણ એકને ખોટું પ્રતિપાદન કરે છે માટે નિષેધ કરવા અને નિશ્ચય નહીં ઉપાદય છે કેમ કે યથાર્થ પ્રતિપાદન કરે. વ્યવહાર ને એ છે ને નિશ્ચય નહીં
ઉપાધિ.
ઉપાધિ એટલે કઈ ખરું વસ્તુનું થોડું છે એવું પ્રતિપાદન કરે છે એટલી મર્યાદાથી અમે એને કહી છીએ ઉપાધિ છે. સાચું સ્વરૂપ તો કીએ
છે પોતે પણ પછી પણ પોતે ચાલી જાય છે ને રે
ચાલી જાય છે. હા પણ સાચું સ્વરૂપ બતાવે છે અને એના દ્વારા સાચા સ્વરૂપનો નિર્ણય કરે છે એટલે ચાલી
જાય
છે.
ક્યારે કેમ ચાલી જાય ખબર છે.
સાચું સ્વરૂપ બતાવે છે અને માટે
સ્વરૂપ એને બતાવ્યું આને સ્વરૂપ ગ્રહણ કર્યું અને ગ્રહણ કરીને અનુભવ કર્યો ત્યારે નીચેની ચાલી ચાલી ગયા પછી ખબર પડે. આ તો જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે જાણનાર ગણે છે એમ જ આવ્યું. અનુભવમાં પણ જાણનાર ગણે છે બોલો નિશ્ચયની કે છે કે જાણનાર જણાય છે. વ્યવહાર એ શું કે છે કે પર જણાય છે સમજાવવામાં. નિશ્ચયને એમ કે છે કે જાણનાર જણાય છે. નિશ્ચયને કે છે કે આત્મા કરતા છે. વ્યવહારને કે છે કે કરતા છે. બહુ ફેર છે
પણ જાણતો નથી. એમાં તો વ્યવહારનો નિષેધ કર્યો એમાં તો મિથ્યાત્વનો નિષેધ કર્યો.
આ જયારે આવ્યું ને પહેલા પહેલા મારા હાથમાં ત્યારે પણ ત્યારે વખે જાઉં છે વ્યવહાર પણ મારતો છે. કમાલ કરી આખર તો ભાવની આનંદ નું ભોજન કરનારા ક્યારે અંદરમાં પ્રવેશી અને અંદર ભગવાનમાંથી ભાવ આવી જાય ઊંચા કઈ કહી શકાય. બે વિકલ્પ ધ્યાનમાં જ બધું આવે છે. નવા અધ્યાયો નવી વાતો અપૂર્વ વાતો બધી તો જન્મ તેમાંથી થાય છે. એને સમયસાર તો વાંચેલું છે. 11-12 ગાથા 143 ઉપર તો આ નહીં ચક્ર લીધું. એને ખબર તો છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિભાવ છે કે નહીં. પરમાર્થ બતાવે એની શક્તિ જ નથી. નિશ્ચય પરમાર્થનું પ્રતિપાદન નિશ્ચય ની પરમાર્થ નું પ્રતિપાદક છે એમ કહ્યું, અનુભવ કરાવે છે એમ નથી કહ્યું. જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન નથી તો, અને જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન કર્યું, ગ્રહણ કર્યું અંદર માં દખલા.
કામ પૂરા હો
ગયા, એનું કામ પૂરું થઈ ગયું. નિશ્ચય નો પક્ષ આવે છે, નિશ્ચય ને જ વ્યવહાર ને વિકલ્પાત્મક હોવાથી મિથ્યા છે એમ નથી, પરંતુ તે મિથ્યા અર્થ નું કથન કરવા વાળો હોવાથી મિથ્યા છે. બોલો, કથન જ જૂઠું કરે છે. બે ને આત્મા એક છે, તેથી તેને પ્રતિષેધ કયો છે, મિથ્યા ઉપદેશ આપે છે માટે તે નિષેધ કરવાનો છે. વિકલ્પાત્મક છે માટે નહીં, વિકલ્પાત્મક તો નિશ્ચય પણ નહીં. એ પ્રશ્ન ઉઠાયો છે, એનો જવાબ છે. તથા તેમાં દ્રષ્ટિ રાખવાવાળા જીવોને પણ મિથ્યા દ્રષ્ટિ કયા છે. હવે નિશ્ચયને યથાર્થ છે, જો નિશ્ચયને યથાર્થ વ્યવહારને ખોટું તથા પોતે જ યથાર્થ અર્થને વિષય કરવાવાળો હોવાથી નિશ્ચયથી તે નિશ્ચય નહીં. બોલો, નિશ્ચયથી વ્યવહાર નહીં, આ નિશ્ચયથી તે નિશ્ચય નહીં. સમ્યક તો છે, નિશ્ચય નહીં સમ્યક તો છે, કેમ કે યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરે
છે.
અમે તો એમ કહીએ છીએ કે નિશ્ચય નહીં નું અવલંબન લેનારાને આત્મા જેવો છે ઉપાસ થાય છે, એટલે અમે એને નૈગમ નહીં કહી દીધી કે સમ્યક થઈ ગયું.
બરાબર,
આ જે વાત છે ને અપૂર્વ વાત છે. જે બધે કહ્યું ને અપૂર્વ અનુસાર આવી જાય છે. શાંતાબેન ને અઢી પોણા ત્રણ મહિના પહેલા થઈ ગયું. યથાર્થ અર્થને વિષય કરવાળો હોવાથી નિશ્ચયથી તે નિશ્ચય નહીં સમ્યક તો છે, વળી તે નિર્વિકલ્પની માફક, નિર્વિકલ્પ થયો નથી, માફક અને વચન અગોચરની માફક એક સ્વાનુભવ દ્વારા જ ગમ્ય છે, પોતે જાણી શકે. આ વચનથી કહી શકાય નહીં. વાચ્યાર્થ જેનો એવો છે અથવા નિશ્ચયને ઉપર દ્રષ્ટિ રાખવાળો જ સમ્યક દ્રષ્ટિ, બોલો વ્યવહાર ઉપર દ્રષ્ટિ રાખવાળો મિથ્યા, આ નિશ્ચય ઉપર દ્રષ્ટિ રાખવાળો સમ્યક દ્રષ્ટિ અને કાર્યકારી છે. તેથી તે નિશ્ચય નહીં, ઉપાદેય એટલે ગ્રહણ કરવાયું છે, સાચું સ્વરૂપ બતાવે છે માટે તે અપેક્ષાએ તેને ઉપાદેય કહેવાય, ગ્રહણ કરવાયું છે એમ. તેનાથી બિન વ્યવહાર નહીં વાત, ગ્રહણ કરવાયો નથી. જો હવે એનો ભાવાર્થમાં સારો કર્યો છે, પોતે જ ઉતાર થવાથી નિશ્ચયની સમ્યક છે અર્થાત સમ્યકનો વિષય છે. તથા તે જોકે નય તાઉન માત્ર એ આકાર વાળો નિષેધાત્મક વિકલ્પમય માનવામાં આવ્યો છે, નિશ્ચય નહીં પણ તો પણ તેમાં ભેદજનક કોઈ પ્રકારનો વિકલ્પ ન થઈ શકવાથી અભેદગ્રાહી છે નહીં, તેને નિર્વિકલ્પ સમાન કર્યો છે. અભેદને ગ્રહણ કરે છે માટે નિર્વિકલ્પ વધ કહી દીધો, અભેદગ્રાહી છે. વળીતે વ્યવહારના નિષેધ સિવાય અન્ય વચન દ્વારા પ્રતિપાદિત ન થઈ શકવાથી તેને વચન અગોચર જેવો કહ્યો છે, અને નિશ્ચયની ના વિષયમાં દ્રષ્ટિ રાખવાવાળા સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. એટલા માટે માત્ર નિશ્ચય દ્રષ્ટિ જ ઉપાદેય છે, પણ વ્યવહાર દ્રષ્ટિ નહીં. અહીં વિકલ્પ સહિતના નિશ્ચયને સમ્યક કહ્યું છે, મિથ્યા દ્રષ્ટિનો વિકલ્પ છે, હજી સમ્યક થયું નથી, અને તેના ઉપર દ્રષ્ટિ રાખનારને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે. તેનું કારણ શું? સમ્યક તો થયું નથી. તેનું કારણ આ છે કે નિશ્ચયને ઉપર દ્રષ્ટિ રાખનાર થોડા વખતમાં બુદ્ધિપૂર્વકના રાગને ટાળી સ્વાનુભૂતિ પ્રગટે છે. છ મહિના ની અંદર જરૂર થાય છે. અને ઓનું જે મોક્ષમાં પ્રકાશમાં છે ને કે ઊંડા સંસ્કાર લીધા હોય તો આપ હોય ને તો આતા હોય, એ સંસ્કાર ની વાત છે. આ વાત કીધી છે તરત જ
થોડા
ચિરમ ચિરમ થોડાક કરો. અનુભવ કરતો નથી, ટાઈમ એ લાગો થતો અનુભવ થઈ ગયો. કાલે બે માં લઈ લેવું સમજી ગયા, જ્ઞાનની પર્યાયમાં લઈ લેવું અને દ્રવ્યમાં લઈ લેવું. દ્રવ્યનો નિશ્ચય ની પર્યાય નો નિશ્ચય બે લઈ લેવો. શા માટે કરાવે છે? ખોટો ઉપદેશ આપે,
શું ઉપદેશ આપે?
સંકલ્પ છે છતાં સમયક તૂટી ગયું છે. વિકલ્પાત્મક નિશ્ચય ને પણ સમયક છે, કારણ એનું
પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે.
અનુભૂતિ જેવી અનુભૂતિ થઈ જાય છે.
એને તો ખાતરી થઈ ચૂકી છે. બસ પછી પરિણતિ ચાલે છે. જે સમય દ્રષ્ટિને પરિણતિ હોય ને એ મેં એક પરિણતિ ચાલે છે. એ પરિણતિ વેગ થઈને શુદ્ધ ઉપયોગ થઈ જાય. કોઈને અંતરમૂળમાં થાય અનુભવ, કોઈને પાંચ પંદર દિવસ મહિનો બે મહિના લાગે તો દેવા છે, યોગ્યતા પણ નિર્ણય યથાર્થ આવે જ છે. એમાં સવાલ મીઠા ઉપદેશ આપે છે માટે એમાં એવું જબરજસ્ત થાય. વિકલ્પ છે માટે નહીં, ખોટો ઉપદેશ આપે છે. વિકલ્પ તો નિશ્ચય નહીં નો પણ વિકલ્પ જ છે, બીજું ક્યાં એ અનુભવ થયો છે.
તો પણ એ સમયક તો છે, બહુ જબરજસ્ત વાત કરી.
પાણી ઠંડુ છે, પાણી ઠંડુ છે નિશ્ચયની કે છે એ ઉપદેશ સાચો છે. અને વ્યવહારની કે પાણી ગરમ છે,
પાણી ગરમ
બે પાણીને વિશે પ્રતિપાદન કરે છે. પ્રતિપાદન તો બે પાણીનું કરે છે,
એક ખોટું કરે છે ને એક સાચું કરે છે.
એમાં જોઈને પાણી તો એક જ પ્રકારનું હોય ને, એ જેમ કે છે એસા થોડી એ પાણી.
એક કે પાણી ગરમ છે, એક કે પાણી ઠંડુ છે, એક કે પાણી મેલું છે, એક કે પાણી સ્વચ્છ છે, એક સ્ફટિક પાણી સ્વચ્છ છે, એક કે લાલ
છે. બોલો હવે બે વાત સાચી થોડી હોય કઈ, એક સાચી હોય ને એક ખોટી હોય.
ખરેખર વસ્તુ કઈ યથાર્થ નિર્ણય કરનાર નિશ્ચય યાદ જ છે, તોય વસ્તુ કઈ યથાર્થ સ્વરૂપ જાણ શકતો, વ્યવહાર તો કઈ બતાવી શકે જ નહીં.
બતાવે તો નહીં પણ વિપરીતતાનો આગ્રહ કરાવી દઈએ.
વ્યવહારની ની પડખે હવે ચડાય, અનંતકાળ ગયો વ્યવહારની ના પક્ષમાં રહીને. અનંતકાળ ગયો, હે અનંતકાળ તો નિબોધમાં ગયો વ્યવહાર ને પક્ષમાં. બસ પ્રાણીઓને
ભર્યું વ્યવહારનો પક્ષ તો પણ એનું ફલ સંસાર. એ જ વાત કરીને મિથ્યા થયું,
એ જ મિથ્યા ઉપદેશ આપે છે.
પણ નચક નું બહુ હિંમત કરી નિશ્ચય છે એ પરમાર્થ નો પ્રતિપાદન, વ્યવહાર ને છે એ પરમાર્થ નો પ્રતિપાદન નથી. ઉલટું ભાઈ તિરોભૂત કરે છે. આ તો
આવશે તિરોભૂત કરે
છે,
આચ્છાદિત કરે છે. એટલે બહુ જબરજસ્ત ટીકા સારી કરી છે, બહુ સારી. મસ્તીમાં છે, મસ્તીમાં. શ્રી દેવસેન આચાર્યપ્રત ચક્ર છે, એનું મૂળ પાનું 31-32 એનો અનુવાદ કરતા છે ડોક્ટર હુકમચંદજી પારી. નિશ્ચય નહીં તો નિશ્ચયને કોને કહેવાય કે જે સ્વભાવને પ્રસિદ્ધ કરે તો આશ્રિત હોય એનું નામ નિશ્ચય નહીં છે. એ તો ઉપનયથી રહી ઉપનય નિશ્ચયની સમીપે ઉત્પન્ન થતી જે નહીં વ્યવહાર નહીં એનાથી રહી છે. નિશ્ચય નહીં વ્યવહાર નહીં થી રહી છે. હવે નિશ્ચય નહીંનું લક્ષણ શું અને એ કોને પ્રસિદ્ધ કરે છે એ બે વાત કહે છે. નિશ્ચય નહીં એનું લક્ષણ અભેદ અને અનુપચાર એક જેનું લક્ષણ છે એક ઉમેરી દેવું. અભેદ અને અનુપચાર એક જેનું લક્ષણ છે એ ઉમેરી દેવું એક શબ્દ અને એનું લક્ષણ કહ્યું. હવે એનો વિષય બતાવે છે ફળ અને જે અર્થનો નિશ્ચય કરાવે છે. અર્થ એટલે જેવો પદાર્થ છે એવો નિર્ણય કરાવે છે એનું નામ નિશ્ચય નહીં છે. આગળ શ્યાદ પથ્થી રહીત હોવા છતાં પણ એટલી શુદ્ધ આત્મા એવો છે કે જેમાં શ્યાદ પદ નથી, કથનચિત પણ એમાં નથી. એવા શ્યાદ પદથી રહીત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતો નથી, કારણ કે તે ઉપનયથી રહી છે. હવે એમ કહ્યું પર કે નિશ્ચય નહીં છે તે ઉપનયથી રહી છે એનો અર્થ કરે છે કે એ નિશ્ચય નહીં એમાં શ્યાદ પદથી રહીત છે, વ્યવહાર નહીં થી રહીત હોવા છતાં પણ તેમાં એટલે નિશ્ચય નહીં થી જે પદાર્થનું સ્વરૂપ બતાવે છે તેમાં નિશ્ચયાભાસ પણ થતો નથી, કારણ કે તે ઉપનયથી રહીત છે. કે જ્ઞાયક ભાવને જ બતાવે છે નિશ્ચય નહીં, એટલે વ્યવહાર નહીંનો એમાં અભાવ છે. અને વ્યવહાર નહીંનો અભાવ હોવા છતાં એમાં શ્યાદ પદ નથી, સમ્યક એકાંત છે એમાં. નિશ્ચય નહીં પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું બતાવે છે, એટલે એમાં નિશ્ચયાભાસ પણ આવતું નથી. વસ્તુના સ્વરૂપને બતાવે છે જેવું છે તેવું, એટલે એમાં કોઈ નિશ્ચયાભાસનો દોષ આવતો નથી. યથાર્થ વસ્તુને વિષય કરે છે માટે નિશ્ચયાભાસ પણ નથી, કારણ કે નિશ્ચયાભાસ પણ નથી, કારણ કે એમાં એક કારણ આપ્યું કે ઉપનયથી રહીત છે. તો નિશ્ચયાભાસ તો એનું નામ કહેવાય કે ઉપનયથી રહીત હોય તો નિશ્ચયાભાસ થઈ ગયો, કે ના વ્યવહાર નહીંથી રહીત હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી એમ. એટલે નિશ્ચયાભાસનો તો અર્થ એ છે કે વ્યવહારને ઉડાડે, સમજી ગયા? તો કે આમાં એવું નથી, કેમકે અભેદ અને અનુપચાર એક લક્ષણ છે અને પદાર્થના યથાર્થ સ્વરૂપને બતાવે છે, તેથી તેમાં નિશ્ચયાભાસનો ભય નથી. વસ્તુના સ્વરૂપને બતાવે છે, વ્યવહાર નીતિ રહી છે. હવે એ શ્યાદ પ્રતિ રહીતે કહ્યું છે ને એનો અર્થ કરશે. ઉપનયના અભાવમાં વ્યવહારનયના અભાવમાં શ્યાદ પદનો અભાવ કેવી રીતે થાય છે? તમે કહ્યું શ્યાદવાથી રહી છે, ખ્યાત પતિ રહી છે એમ તમે આ કહ્યું તો ઉપનયના અભાવમાં વ્યવહારનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે વ્યવહારનયનો અભાવ છે વ્યવહારનયનો તો રહી છે નિશ્ચય નહીં જે છે અને ઉપનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો એટલે આત્મામાં શ્યાદવાદનો અભાવ છે આત્મામાં શ્યાદવાદ નથી આત્મામાં શુદ્ધાત્મામાં એક લક્ષણ છે એમાં શ્યાદવાદ નથી કથનચિત આવો આત્માને કથનચિત આવો આત્મા બે પડખા નથી બે પડખા હોય તો નિશ્ચયનો વ્યવહાર હોય એક જ પડખું છે એનું સામાન્ય બીજું પડખું જ નથી એટલે એમ કે છે કે ઉપનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે સાંભળ શ્યાદપદની મુક્તતાથી ઉપનય વ્યવહારનો જનક છે શ્યાદ કહ્યું ત્યાં વ્યવહારનો જન્મ થઈ ગયો આત્મા શુદ્ધ છે કે શુદ્ધ જ છે કે શુદ્ધ જ છે શુદ્ધ એવ શુદ્ધ જ છે તો કહે છે કે શુદ્ધ જ છે તો એમાં શ્યાદવાદનો અભાવ કે શ્યાદવાદ ન હોય એમાં કેમ કે જ કહ્યું છે અમે એટલે એમાં વ્યવહાર નયનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી જે નિશ્ચય નહીં કહે છે કે શુદ્ધ જ શુદ્ધ એવ કહે છે એ વાત બરાબર છે એમ કહે છે શ્યાદપદની પ્રધાનતાથી એની મુખ્યતાથી શ્યાદ કહો તો વ્યવહારનો જન્મ થઈ ગયો વ્યવહારનો જન્મ થાય શ્યાદમાં સમ્યક એકાંત અર્થિત કરવો હોય એમાં શ્યાદ ન હોય પછી શ્યાદ છે એ જ્ઞાનનો વિષય છે આ તો દ્રષ્ટિનો વિષય જે ઉપાધિ છે આશ્રય કરવો છે એ બતાવવું છે એમાં બીજો પડખો જ નથી નિશ્ચય નહીં વ્યવહારથી રહી જ છે એમ કે છે દ્રવ્ય છે એ પર્યાયથી રહી જ છે દ્રવ્યમાં પર્યાય નથી જયારે નિશ્ચયની દ્વારા આગળ કહી છે જયારે નિશ્ચયની દ્વારા ઉપનયનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે વ્યવહાર નહીંથી રહી જ છે એમ કહ્યું પણ કદાચ માનો કે વ્યવહારની કોઈ વાત કરે તો વ્યવહાર નહીં થી જોશો તો આત્માની ઉપલબ્ધિ તમને નહીં થાય વ્યવહાર નહીંનો જે વિષય છે એનો આત્મામાં અભાવ છે એ પર્યાયના ભેદો છે એ અભૂતાર છે એમાં નથી એમ તો નિશ્ચયની દ્વારા અભેદનો અનુભવ કરતા ભેદ દેખાતો નથી દ્વારા ઉપનયનો પ્રલય કરાવી દેવામાં આવે ભેદ દેખાતો નથી એમ ઉપાધિ તત્વ એક જ દેખાય છે હેય તત્વ ઉપાધેય તરીકે દેખાતું નથી હેય તરીકે દેખાતું નથી અને જ્ઞેય તરીકે દેખાતું નથી ભેદ પર્યાયનો ભેદ અનુભવનો કાળ જયારે આવે છે ત્યારે આ પર્યાયનો ભેદ છે તે હે છે એમ ન હોય તો લક્ષ્યાંગી આ ઉપાધેય તો નથી પણ હે પણ નથી પણ જ્ઞેય તો છે કે નહીં પરી કે નથી જો એને જ્ઞેય બનાવવા જાય તો અભેદ આત્મા જ્ઞેય ન થાય માટે એનો પ્રલય કરી દેવો પર્યાર્થી ચક્ષુ સર્વથા બંધ કરી દે એમ કે છે તો જ નિશ્ચયની પ્રાપ્તિ થશે તમે નિશ્ચયની દ્વારા ઉપનયનો પ્રલય વિશેષ લઈ પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે ત્યારે એક નિશ્ચયને પ્રકાશિત થાય છે જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક છે પરપ્રકાશક પણ નહીં ને સ્વપરપ્રકાશક પણ નહીં પરપ્રકાશક વ્યવહારમાં જાય છે સ્વપરપ્રકાશક પ્રમાણરૂપ વ્યવહાર થાય છે આ તો નિશ્ચય નહીંમાં એકલી જ્ઞાનની પર્યાયનો વિષય એટલો જ્ઞાયક જ છે જ્ઞાન આત્માને જ જાણે છે પરને નહીં એમ કે છે બહુ અદભુત છે અદભુત છે છદ્મનો ઉપયોગ એક સમયે એક આત્મા જ ઉપાધેય એક જ જ્ઞેય છે, બીજું જ્ઞેય નથી. જોકે નિશ્ચયની વસ્તુનો સદભાવ એટલે હોવાપણું અસ્તિત્વ શુદ્ધ એક અખંડ રૂપ છે, તો પણ વસ્તુની શુદ્ધતા ઉપનયજનિત ભેદરૂપ અને એક વ્યવહાર દ્વારા એવી રીતે કબલિત થાય છે, આચાર્યિત થાય છે. છે તો આત્મા તણેકા શુદ્ધ એક અખંડ સામાન્ય છે, ભબેપણું નથી, શુદ્ધ જ છે. તો પણ અનેક પ્રકારના ભેદરૂપ ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા, જો આમાં ભેદ જ લીધો, ઉપચાર ન લીધો, અભેદનો ભેદ ઈ વ્યવહાર, એ વ્યવહાર દ્વારા પણ આચ્છાદિત થઈ જાય છે. જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, મૂળ ભેદથી પણ આચ્છાદિત થાય છે આત્મા. ભેદરૂપ એક અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત આચ્છાદિત થાય છે, જેવી રીતે સૂર્યનું બિંબ રાહુની દ્વારા આચ્છાદિત કવલિત થાય છે. એટલે કે રાહુ આડો આવે છે ત્યારે સૂર્ય તો વિદ્યમાન છે પણ દેખાતો નથી, એમ કે છે. સૂર્યનો અભાવ થતો નથી પણ સૂર્ય ઢંકાઈ જાય છે, આડું આવે છે, વાદળ દેખાતું નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારને શા માટે આવશ્યક છે? જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, પારિણામિક ભાવ લક્ષણવાળો આત્મા એમ શા માટે કહેવામાં આવે? અસત્ય કલ્પના નિવૃત્તિ માટે સદભૂત વ્યવહાર છે, એ અસદભૂત વ્યવહારનો નિષેધક છે. ભલે સદભૂત વ્યવહાર નિશ્ચયને નાખે છે અને એના દ્વારા સમજાવાય છે, પણ તો પણ એ અસત કલ્પનાનો નિષેધ કરે છે. એટલો તો એનામાં ગુણ છે. જ્ઞાન કે આત્મા વિશેનો નિષેધ કર્યો, કે રાગ કે આત્મા નથી, આત્મા રાગી નથી, એમ અસત્કલ્પના, અસત્કલ્પના છે, અસદભૂત વ્યવહાર કહો કે અસત્કલ્પના છે, સાવ ખોટું છે. જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, એ તો સાચું છે પણ વ્યવહાર છે, એટલે અભેદ્યમાં ઢંકાઈ જાય છે. ઓમાં તો એ પ્રમાણ જ્ઞાનની બાજુ, અધ્યાત્મક પ્રમાણમાં રાગ નથી આવતો, તો ભૂતગલના પરિણામમાં જાય છે. અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. વ્યવહાર જરૂરનો છે એટલો કે આત્માને આશરે સમ્યક જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. એમ એને કહ્યું ને કે જો વ્યવહાર તમને આચ્છાદિત કરે છે તો વ્યવહારને શું કામ છે તમારે? કે નહીં, એમ નથી. અસત કલ્પનાનો પરિહાર કરે છે અને સમ્યક રત્નત્રયની પ્રાપ્તિ કરાવે છે, સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે.
એટલે વ્યવહાર રત્નત્રયનો નિષેધ કરે છે અને નિશ્ચય રત્નત્રયને આપે છે. વ્યવહાર
આપે છે, હા આપે છે. પર્યાય ઉપર દ્રષ્ટિ હોય તો દ્રવ્યને આચ્છેદિત કરે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા જે નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે, આચ્છાદિત નથી કરતો, ઉલટું પ્રતિત કરે છે. શું કહ્યું? પર્યાય ઉપર દ્રષ્ટિ હોય તો આચ્છાદિત કરે, પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થયા, એ આચ્છાદિત નથી કરતો, ઉલટું એને પ્રસિદ્ધ કરે છે દ્રવ્યને. કરી તો પરમાર્થને પ્રસિદ્ધ કરતો જ નથી, એની વાત તો દૂર રહો. પણ આ શિષ્યે પ્રશ્ન કર્યો કે આચ્છાદિત કરે છે તો પછી વ્યવહારનું શું કામ છે? એ વ્યવહાર એટલે શુદ્ધ રત્નોત્રીના પરિણામને લીધે છે. શિષ્ય પણ એને ઉત્તર આપે છે, એને ઉત્તર આપે છે અસત્યનો પરિહાર કરે છે, નિયમ સાર સાર શબ્દો યોજેલ છે ઈ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ જીવના પરિણામ જ નથી, અસતકલ્પનાનો નિષેધ કરે છે કે બંધ માર્ગ છે મોક્ષ માર્ગ નથી, એટલે એનો તો નિષેધ કરે છે બરાબર, અને નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે છે એમાં આત્માને આશરે પ્રગટ થાય છે પોતે વ્યવહાર નો વિષય છે, પણ એ તિરોબોધ નથી કરતો પરમાર્થને પ્રસિદ્ધ કરે છે કેમ કે સર્વથા ભિન્ન નથી આવશે પછી
તિરોબોધ
કરે, પણ દ્રવ્ય દ્રષ્ટિ વાળાને સમય દર્શન પ્રગટ થયું એને તિરોબોધ કરે છે,
એ તો દ્રવ્યને પ્રસિદ્ધ કરે
પ્રસિદ્ધ કરે છે, ઉલટો તિરોબોધ નથી કરતો સમય દર્શન,
પણ સમય દર્શન ઉપર નજર હોય તો દ્રવ્યને તિરોબોધ કરે
તો સમય દર્શન ન હોય
ના હોય,
સમય દર્શન ઉપર નજર જ નથી. હવે અહીં પરમાર્થ એ પ્રશ્ન જો આમાંથી નીકળે છે પ્રશ્ન, હવે એ પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવ સિદ્ધ છે, સ્વભાવ સાધ્ય ન લખવું સ્વભાવ સિદ્ધ, સ્વભાવ સિદ્ધ લખવું સ્વભાવ સાધ્ય થયું છે, સ્વભાવ સિદ્ધ લાઈટ આવી ગઈ સ્વભાવ સિદ્ધ છે હે, તો રત્ન તરીકે તેની સિદ્ધિ કેવી રીતે થાય? આવ્યું તો ને કે વ્યવહાર તો આચ્છાદિત કરે છે તો પછી વ્યવહારનું શું કામ છે? કે વ્યવહાર અસત્કલ્પનાનો પ્રહાર કરે છે, નિશ્ચય રત્ન તરીકે પ્રગટ કરી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, દ્રવ્યને આચ્છાદિત નથી કરતું
નહીં, સદરત્નત્ર તો પરમાર્થને પ્રસિદ્ધ કરે,
પરમાર્થને પ્રસિદ્ધ કરે છે એમ, કેમ કે દ્રષ્ટિ જ્ઞાન નથી ને હવે પર્યાય ઉપર દ્રષ્ટિ હોય તો આચ્છાદિત થાય, દ્રવ્ય દ્રષ્ટિ કરે છે સૂર્યને જોવે છે એને સૂર્યનો પ્રકાશ આચ્છાદિત કરે, જે રાહુને જોવે એને આચ્છાદિત કરે, રાહુને જોવે એને સૂર્ય ન દેખાય, પણ સૂર્યને જોતા જોતા સૂર્યની પર્યાયને જુએ તો આચ્છાદિત ક્યાં છે? એ તો પર્યાયને પ્રસિદ્ધ કરે છે, આજ્ઞાયું નિર્મળ પર્યાયમાં આત્મા છે ઈ સવાલ વ્યાખ્યાન મારા જ્ઞાનમાં આત્મા મારા દર્શનમાં આત્મા ત્યાં અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થો એટલે દ્રવ્ય ભગવાન આત્મા સામાન્ય તો સ્વભાવ સિદ્ધ છે તો રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? એક બાજુ કહ્યું છે કે વ્યવહાર પરમાર્થને આચ્છાદિત કરે છે અને બીજી બાજુ કહ્યું છે કે નિશ્ચય રત્નત્રય પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, તો એ પ્રસિદ્ધ કેવી રીતે થાય? એ તો પ્રસિદ્ધ છે પરમાર્થ તો આવો આજ બુધવાર છે યાદ ના એવું આપણે એટલે કરતા આપણે મોટું શરૂ કરું છું આપણે ત્રણ માં નથી અડધું થઈ ગયું પરિસ્થિતિ નિશ્ચય નહીં તો ઉપનય થી રહી છે એટલે કે સ્વાશ્રિત નિશ્ચય નહીં છે તે ભેદ આશ્રિત વ્યવહાર કે ઉપર આશ્રિત વ્યવહાર એ બે નાથી રહી છે એને અમે નિશ્ચય નહીં કહીએ છીએ, નિશ્ચય નહીંની પરિભાષા બાંધી હવે નિશ્ચય નહીંનું લક્ષણ બાંધે છે અને નિશ્ચય નહીં કોને પ્રસિદ્ધ કરે છે એ બે વાત હવે કહેશે, પેલી વાત કરે છે હવે કે અભેદ અને અનુપચાર જેનું એક એક જેનું લક્ષણ છે એક લક્ષણમાં એનું નિશ્ચય નહીંનું સંસ્કૃતમાં એક છે
એક આવે છે
એ બરાબર છે એટલે એનું લક્ષણ બાંધ્યું. લક્ષણ શું બાંધ્યું? નિશ્ચય નયનો વિષય અભેદ છે, ભેદ નથી, અને અનુપચાર છે, ઉપચાર નથી. અભેદ અને અનુપચાર છે, ઉપચરિત નહીં. અને જે અર્થનો નિશ્ચય કરાવે છે, વ્યવહાર નહીં, અર્થનો નિશ્ચય નથી કરાવતો, અન્યથા કથન કરે છે. અર્થનો એટલે પદાર્થનો નિશ્ચય કરાવે છે, તે નિશ્ચયની છે. ત્રણ વાત આવી, નિશ્ચય નહીં વ્યવહારથી રહી છે, નિશ્ચય નહીં લક્ષણ અભેદ અનુપચાર છે, અને નિશ્ચય નહીં જેવું સ્વરૂપ છે એવું પ્રસિદ્ધ કરે છે. ત્રણ વાત આવી. હવે વ્યવહારથી રહી છે કહ્યું તો શ્યાદ પછી રહી થઈ ગયું. તો કે છે કે એકમાં શ્યાદવાદ ન હોય, બેમાં શ્યાદવાદ હોય. નિશ્ચયની એક લક્ષણવાળી છે, શ્યાદ પછી રહીત હોવા છતાં, એટલે વ્યવહારથી રહીત કહ્યું ને ઉપર, એટલે શિષ્ય કહ્યું શ્યાદ પછી રહીત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતો નથી, નિશ્ચયનો આભાસ થતો નથી, નિશ્ચયનો અનુભવ થાય છે. કારણ કે તે ઉપનયથી રહીત છે. બસ પેલા ત્રણ લીટીનો અર્થ થયો. બીજો પાડો, ઉપનયના અભાવમાં એટલે વ્યવહારના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે તમે શ્યાદવાદને તો ના પાડી કે શ્યાદવાદથી તો રહી જ છે, આત્મામાં શ્યાદવાદ નથી. અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે શ્યાદપદની પ્રધાનતાથી, મુખ્યતાથી ઉપનય વ્યવહારનો જનક છે. ત્યાં શ્યાદ કહ્યું ત્યાં વ્યવહારનો જન્મ થઈ ગયો. જેમ કે આત્મા શુદ્ધ છે, શુદ્ધ નથી, શુદ્ધ જ છે. શુદ્ધ કીએ તો કતંચિત અશુદ્ધ પણ લાગ્યું, પણ શુદ્ધ જ છે એટલે વ્યવહારનો અભાવ થઈ ગયો. સમજી ગયા? તમે કઈ કામ ઉપનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે સિદ્ધ થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે શ્યાદપદની પ્રધાનતાથી, મુખ્યતાથી. ત્યાં શ્યાદવાદ તમે કહ્યો ત્યાં વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો. અમે તો કહી છીએ નિશ્ચય નહીં છે, વ્યવહારથી રહી જ છે, તો કહ્યું છે તમને. જ્યારે નિશ્ચયની દ્વારા ઉપનયનો વ્યવહારનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે કે પર્યાથી ચક્ષુ સર્વથા બંધ કર, એમ પર્યાયને જાણવાનું તું સર્વથા બંધ કર તો દ્રવ્ય જણાશે. જ્યારે નિશ્ચયની દ્વારા ઉપનયનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે, ઉપનય એટલે વ્યવહાર, ત્યારે એક નિશ્ચય નય જ પ્રકાશિત થાય છે. ત્યારે એમાં જ્ઞાયક ભગવાનના દર્શન થાય છે. એમાં જ્ઞાયકે જણાય, દ્રવ્ય જણાય દ્રવ્યાર્થિક નહીંથી, અને દ્રવ્યાર્થિક નહીંથી પર્યાય પણ જણાય એમ ન હોય. દ્રવ્યાર્થિકથી દ્રવ્ય જણાય અને પર્યાય ન જણાય, અને પર્યાર્થિક નહીંથી પર્યાય જણાય ને દ્રવ્ય ન જણાય. પર્યાર્થિક નહીં આ કુવાય તો પર્યાય જણાશે, દ્રવ્ય નહીં જણાય. અને પર્યાર્થિક ચક્ષુ બંધ કરી અને દ્રવ્યાર્થિક ઉગાડી તો દ્રવ્ય જણાશે, સામાન્ય અવલોક તો વિશેષને નહીં. આ અનુભવનો વિષય બતાવે છે. પછી અનુભવ કેમ થાય એ કહેશે, પછી અનુભવ થયા પછી બે દયોનું જ્ઞાતા થશે એ પણ કહેશે. આખું સર્વાંગી છે, સર્વાંગી છે આખું કાગળ, કોઈ દોષ નથી. નિશ્ચયની પ્રકાશિત થાય છે, જો કહ્યું ને અનુભવ થઈ ગયો, સમય જ્ઞાન પ્રગટ થયું, આત્માના દર્શન થઈ ગયા. હવે જોકે નિશ્ચય નહીંથી, જોકે એમ જોકે નિશ્ચય નહીંથી વસ્તુનો સદભાવ એટલે અસ્તિત્વ ભાવ હોવા પણ શુદ્ધ એક અખંડરૂપ છે. જોકે એમ અનાદિ અનંત વસ્તુ તો આવી છે એમ કોઈ પ્રસિદ્ધ કરે, કોઈ જાણે કે કોઈ ન જાણે, ફૂલને કોઈ સૂંઘે કે ન સૂંઘે, ફૂલ તો સુગંધિત છે એમ. જોકે નિશ્ચય નહીંથી વસ્તુનો સદભાવ શુદ્ધ એક અખંડરૂપ છે તો પણ વસ્તુની શુદ્ધતા કોને દેખાતી નથી કે વ્યવહારના પક્ષવાળાને દેખાતી નથી, પર્યાય દ્રષ્ટિવાળાને આ શુદ્ધાત્મા નજરમાં આવતો નથી એમ કહે છે. હવે વસ્તુની શુદ્ધતા ઉપનયજનિત ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત આચ્છાદિત થાય છે. જો આમાં ભેદરૂપ વ્યવહાર લીધો, સમજી ગયા, ઉપચરિત વ્યવહાર ન લીધો, જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા ભેદરૂપ વ્યવહાર છે, રાગ કે આત્મા એ અધ્યાત્મમાં છે જ નહીં, એ વ્યવહાર જ નથી એમ. એ સાતમી ગાથામાં લીધું ને, મૂળ ભેદ, અને નવ દસમાં શુદ્ધ જ્ઞાન કે આત્મા લીધું ને, કી મૂળ ભેદનો વ્યવહાર અને પર્યાય આત્માને પ્રસિદ્ધ કર્યા પછી એ પર્યાય એ પણ અભેદનો ભેદ છે. રાગ તો અભેદનો ભેદ જ નહીં. જનિત ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત થાય છે એટલે જે ભેદ ઉપર લક્ષ કરે તો કવલિત થાય છે, ભેદ ઉપર લક્ષ છૂટી જાય ને અભેદ નું લક્ષ કરે તો કવલિત ન થાય, ઉલટું ઉદય થાય. વ્યવહાર સાચો સમજી ગયા. હવે એનો દ્રષ્ટાંત આપે, જેવી રીતે સૂર્યનું બિંબ રાહુની દ્વારા આચ્છાદિત થાય છે, કવલિત થાય છે, તેવી રીતે હવે એ સૂર્યનો બિંબ કોને દેખાતો નથી કે રાહુને જુએ છે એને સૂર્યનો બિંબ દેખાતો નથી. તો સૂર્ય તો સૂર્ય છે, આચ્છાદિત થયો છે, એનો અભાવ નથી થયો, પણ જયારે સૂર્યને જે દેખે છે એ તો પ્રકાશને દેખે જ છે એટલે એને આચ્છાદિત ન થાય. વ્યવહારના પક્ષવાળાને શુદ્ધતા આચ્છાદિત થાય છે, વ્યવહારનો પક્ષ છૂટે અને નિશ્ચય નહીંથી જે આત્માને જાણે છે એ તો આત્માને જાણતા નિશ્ચય રત્નત્રીના પરિણામ પ્રગટ થાય છે અને એ તો આત્માને પ્રસિદ્ધ કરે છે ઉમતો આચ્છાદિતને બદલે. સમજાણું, આચ્છાદિત થાય એને પણ આચ્છાદિત થાય, જે દ્રવ્યને જોતો નથી એને પર્યાય પર લક્ષ રાખે છે એને આચ્છાદિત થાય એમ. એટલે લક્ષ છોડી દેજે, તું વ્યવહારનું લક્ષ છોડજે, વ્યવહાર તો પ્રલય કરવા જેવો છે એમ. હવે હજી પ્રશ્ન કરે છે એમાં, આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારની શા માટે આવશ્યક છે. હા હા, હવે એના બે જવાબ આપે છે. અસત્ય કલ્પના નિવૃત્તિ માટે વ્યવહાર રત્નત્રયનો નિષેધ કરે છે, નિશ્ચય રત્નત્રય વ્યવહાર રત્નત્રય બંધ માર્ગ છે એનો નિષેધ કરે છે, અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. એટલે વ્યવહાર પ્રગટ થાય છે નો એ વ્યવહાર નહીં, વિષય જાણેલો પ્રયોજનવાન છે એમ. એ આત્માને આચ્છાદિત નથી કરતો, કેમ કે દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે એને નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા છે, એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એને આચ્છાદિત ક્યાં છે? અસત્ય કલ્પનાનો પરિહાર કરે છે અને સમ્યક રત્નત્રયની પ્રાપ્તિ કરાવે છે એટલે જાણેલો પ્રયોજનવાન છે, એટલું જ. સમ્યક રત્નત્રયથી જો આવ્યું, સમ્યક રત્નત્રય તો દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, તિરોભૂત નથી કરતું. સિદ્ધિ હોતી આચ્છાદિત નહીં કરતા હે, પર્યાય ઉપર જેનું લક્ષ છે એને શુદ્ધતા દેખાતી નથી એટલે એની અપેક્ષાએ આચ્છાદિત કવલિત થઈ ગયો. તો જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ છે અને વ્યવહાર નિશ્ચય રત્નત્રય પ્રગટ થઈ ગયું છે એ તો ઉલટો પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશ તો સૂર્યને પ્રસિદ્ધ કરે છે, શા માટે આવશ્યક છે વ્યવહાર એમ તેને પ્રશંસિત છે પીરો કે એ વ્યવહાર પરમાર્થને સિદ્ધિ કરે છે. તો પરમાર્થને સિદ્ધિ કરે છે તો એ ભેદરૂપ છે કે અભેદરૂપ, એ પાછો પ્રશ્ન આવશે. હમણાં એ નિશ્ચય રત્નત્રીના પરિણામ ભિન્ન છે કે અભિન્ન, એ પ્રશ્ન ઉપર પ્રશ્ન આવેલો આવે છે.
કટિબદ્ધ છે
એવું ભાઈ બે ભરતભાઈ, આ તો સોનેથી બઢાવવા જેવું છે એવું આખું આખું આમ સ્વરૂપ મૂકી દીધું છે. આખર તો ભાઈ બાવલીની સંત ક્યારે એના જ્ઞાનમાં આવે કલમ ચલાવી દીધી. ક્રમ ક્રમ કરીને પ્રશ્ન કરતા જાય છે, ઉત્તર આપતા જાય છે. મને કહ્યું વ્યવહાર શા માટે આવશ્યક છે, એનો જવાબ આપ્યો અસતની કલ્પનાનો પરિહાર માટે અને પરમાર્થની સિદ્ધિ માટે. એ વ્યવહાર પરમાર્થની સિદ્ધિ કરે છે. સમ્યક રત્નોત્રયથી સમ્યક રત્નોત્રયથી આત્મજ્ઞાનથી આત્મા જણાય છે એમ કે છે. આત્મજ્ઞાનથી આત્મજ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, છ દ્રવ્ય પ્રસિદ્ધ નથી કરતો એમ.
એટલે એમાં આત્મજ્ઞાન છે તે વ્યવહાર અને આત્મા છે તે નિશ્ચય,
નિશ્ચય એ
પદ્ધતિ.
હા, એ અધ્યાત્મનો વ્યવહાર. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને અક્રિય દ્રવ્ય તે નિશ્ચય, એ પરમાર્થ સચિને કામાં છે. વ્યવહાર શું કામ આવશ્યક છે એવો પ્રશ્ન કર્યો. જો વ્યવહાર તિરોભૂત કરે છે દ્રવ્યને, એવો પ્રશ્ન એમાંથી ઉઠાવ્યો ને કે તમે કહો છો વ્યવહાર તો આચ્છાદિત કરે છે પરમાર્થને, તો પછી વ્યવહારનું કામ શું છે અમારે? એમ કે વ્યવહારના લક્ષવાળાને દેખાતું નથી, દ્રવ્યના લક્ષવાળાને તો વ્યવહાર પ્રગટ થાય છે. અનંતકાળથી નહીં પ્રગટ થયેલો એવો વ્યવહાર
પ્રગટ થાય,
નવો વ્યવહાર પ્રગટ થાય છે. નવો વ્યવહાર જેનું નામ મોક્ષ માર્ગ છે, જે મોક્ષનું કારણ થાય છે. એટલા માટે શા માટે આવશ્યક છે જો તિરુભૂત કરે છે તો? સાંભળ, એક અસત્ય કલ્પનાનો પરિહાર કરે છે, નિયમ સાર છે ને, વ્યવહારના પરિહાર અર્થે સાર શબ્દ યોજેલ છે.
વિપરીતના પરિહાર,
વિપરીતના પરિહાર, વિપરીત છે એ મનમાર્ગ છે વ્યવહાર રત્નત્રયના પરિણામ. એ પરમાર્થને પ્રસિદ્ધ નથી કરતો વ્યવહાર, અસદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર છે. સદભૂત વ્યવહાર નવો પ્રગટ થાય છે, અનંતકાળથી નહીં પ્રગટ થયેલો એવો સદભૂત વ્યવહાર પ્રગટ થાય છે. એ સદભૂત વ્યવહાર પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, કેમ કે કથિત અભિન્ન છે. સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન નથી કહેવાયેલે સાધો. ઘણી બધ એક પછી એક ઉતરોતર ચડતી માંડણી ને ઉતરતી માંડણી આવે છે ને, આ ચડતી માંડણી છે બધી. એટલે ચડતા પરિણામ બધા એક પછી એક પ્રશ્ન કરીને ખુલાસો કરતા જાય છે. અહીં પ્રશ્ન થાય છે કે પ્રશ્ન ઉપર પ્રશ્ન આવેલા આવે, અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થો સ્વભાવ સિદ્ધ છે, સાધ્ય નહીં, સ્વભાવ સિદ્ધ. એટલે દ્રવ્ય સ્વભાવ નાયક તો ના જ છે, એમાં એને વ્યવહારની પ્રસિદ્ધ કરે છે શું કામ? તમે કહો છો તો સ્વભાવ સિદ્ધ છે, એને બીજા બીજો પ્રસિદ્ધ કરે તો છે એમ કે છે કે બીજાની શું પ્રસિદ્ધિની જરૂર છે? સંધ્યાબેન તો છે છે કે નીલમબેન પ્રસિદ્ધ કરે છે સંધ્યાબેનને? હા, એવું ન હોય એ તો સ્વાભાવિક પરમાત્મા તો છે.
સ્વાનુભૂતિથી પ્રકાશે છે એની જરૂર શું છે? તો સમસ્યા સ્વરૂપ જ છે
બસ.
સ્વાનુભૂતિથી પ્રકાશે છે એવું શું,
એ શું જરૂર શું છે? એ પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વાભાવિક છે તો રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? રત્નત્રય એને પ્રસિદ્ધ કરે એની જરૂર શું છે? કે તો સ્વાભાવિક પહેલેથી જ છે અનાદિ અનંત. કેવો સરળ પ્રશ્ન. તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને, હવે ગૂઢ વાત આવી, ગૂઢ વાત હોય કે છે, તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને એટલે દ્રવ્યને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, ભગવાન આત્માથી સમ્યક દર્શનની પર્યાયને સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય. એટલે કે દ્રવ્ય વિના પર્યાયની ને પર્યાય વિના દ્રવ્યની એવું વસ્તુનું સ્વરૂપ છે, અને પર્યાયને સર્વથા ભિન્ન માનવામાં આવે તો પર્યાય વિના કોઈથી દ્રવ્ય ન હોય, પ્રકાશ વિના કોઈથી સૂર્ય ન હોય. પ્રકાશને સર્વથા ઉડાડી દો તો સૂર્ય નહીં રહે એમ કહે છે. શ્યાદવાદ નો અભાવ છે, શ્યાદવાદથી સિદ્ધિ કરે છે. ઉપાધિ તત્વમાં શ્યાદવાદ નતો, આત્મામાં શ્યાદવાદ નો અભાવ, પણ આત્મજ્ઞાનમાં તો શ્યાદવાદ નો ઉદભાવ છે. ઓલું ધ્યેયની હતી ને આ જ્ઞેયની,
શ્યાદવાદ
હોય,
શ્યાદવાદ વિના જ્ઞેયની સિદ્ધિ ન
થાય. આ છે દર્શન સંજ્ઞા, જેના ઉત્તરમાં કહે છે કે જો, શેનો ઉત્તર આપે છે કે રત્નત્રયથી એની સિદ્ધિ શા માટે કરો છો, તો સ્વભાવથી જ છે, એના ઉત્તરમાં જવાબ આપે છે. હવે તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને દ્રવ્યને પર્યાયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, કથનથી ભિન્ન વાંધો નથી અમને, હવે દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન કે અને જ્ઞાન અપેક્ષાએ કથનથી ભિન્ન ભિન્ન કે, આમાં કોઈ જીવ સમજતું નથી, આમાં નથી સમજતું કોઈ. એનું કારણ કે શ્રદ્ધાના વિષયથી આમ વ્યક્ત આવે પ્રતિપાદન, અને પાછું જ્ઞાનના વિષયથી કે સર્વથા ભિન્ન નથી. હો પણ કાલે સાહેબ આપી વ્યાખ્યાનમાં કહ્યું કે કેવળ જ્ઞાનની મોક્ષની પર્યાય પણ સર્વથા ભિન્ન છે, ને આજે કહો છો કે શુદ્ધ જ્ઞાન કથનથી અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. આ વ્રત છે, જ્ઞાન સવિકલ્પ છે, દ્રષ્ટિ નિવિકલ્પ છે, એમાં સર્વથા જો સમય એક છે. આ બે વિરોધી વાત છે, રહીતું શ્રદ્ધા સહિતનું જ્ઞાન, બે સમ્યક. પાછું જ્ઞાન કહે કે જ્ઞાનની પર્યાયથી હું સહિત છું, શ્રદ્ધા કહે કે જ્ઞાનની પર્યાયથી હું રહી છું, સર્વથા રહી છું. હા અહી પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી જ છે, તેની સિદ્ધ. તેના ઉત્તરમાં કહે છે કે પરમાર્થને દ્રવ્યની રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય, દ્રવ્યનો નાશ થાય. દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં, તો દ્રવ્ય જ રહેતું નથી. આ પર્યાય વિના કોઈ દ્રવ્ય ન હોય, છે દ્રવ્ય પર્યાય સહિત છે. ઉત્પાદ વિના ધ્રુવ હોય જ નહીં, ઉત્પાદ ધ્રુવ્યુત્તમ સત
ધ્રુવને પ્રસિદ્ધ કરવા પર્યાય જ છે,
પર્યાય જ છે. સર્વથા ભિન્નમાં નિશ્ચયનો અભાવ થઈ જાય, એટલે દ્રવ્યનો નાશ થાય. અથવા બીજી રીતે વિચારીએ તો જો દ્રવ્યથી નિશ્ચય રત્નત્રય સર્વથા ભિન્ન હોય તો નિશ્ચય મોક્ષ માર્ગનો અભાવ થાય. બે અર્થ છે એના, ક્યાં કહા
નિશ્ચય મોક્ષ માર્ગ કા અભાવ,
કેમકે નિશ્ચય જો મોક્ષ માર્ગ હે પ્રગટ હોતા હૈ, એ દ્રવ્ય સ્થિતિ દ્રવ્યથી કથનચિત અભેદ પરિણામી છે, એ પરિણામી આત્માને જ મોક્ષ માર્ગ કહેવાય. ભેદ નહીં, એ પરિણામી આત્માને મોક્ષ માર્ગ કહેવાય, ભેદ નહીં પરિણામને મોક્ષ માર્ગ કહેવાય. આત્મા જ સાધ્ય છે ને આત્મા જ સાધક છે, આત્મા સાધ્ય સાધ્ય રૂપે પણ આત્મા પણ મેં છે અને નિશ્ચય રત્નત્રય રૂપે પણ આત્મા પણ મેં છે એમ. એટલે આત્માથી સર્વથા બિન માનવામાં આવે તો બે દોષ આવે, એક ત્રિકાળી દિવેરો નાશ થાય. જૈન મત ને અસમત છે, પર્યાય વિના કોઈ દ્રવ્ય હોય કે પર્યાય સાપેક્ષ દ્રવ્ય હોય એક, અને સર્વથા બિન માનવામાં આવે તો દ્રવ્યને પર્યાય અટકી જ નથી તો મોક્ષ માર્ગ ન થાય પ્રગટ. થોડી ઘેરી વાત છે,
બઢિયા વાત છે,
આપકો સમજમાં આયે કુછ નહીં કરો,
બિલકુલ એકદમ સમજમાં આ ગયા. શ્રદ્ધા મેં પર્યાય માત્ર હૈ નહીં,
હૈ નહીં,
ઓર જ્ઞાન કે વિષય મેં જો જ્ઞાન પ્રગટ થાય છે ઉસમે પર્યાય અભેદ હો ગયા,
અભેદ હોતે હૈ, ઇસકા નામ મોક્ષ માર્ગ હૈ.
આત્મ જ્ઞાન મેં સાધવાન કા સદભાવ હૈ,
હા સદભાવ હૈ,
આત્મા મેં અભાવ હૈ,
અભાવ
કદાચિત નહીં હૈ, દ્રવ
સ્વરૂપ નહીં હૈ, દ્રવ્યમાં નહીં હૈ, દ્રવ્ય તો એક રૂપ હૈ
અપર પરમાત્મા.
પાકું થાય બધાને, બધાને પાકું થાય, ઘટતા થાય,
અહીંયા કારણ કે પર્યાય નું સર્વતા ભિન્ન માને મોક્ષ માર્ગ નાશ થાય છે, દ્રવ્ય નું નાશ થાય છે.
સર્વથા ભિન્ન માને તો દ્રવ્ય રહેતું નથી, કેમ કે દ્રવ્ય પર્યાય વિના કોઈ કાળે એક સમય પે લાવો કે પર્યાય વિના નું દ્રવ્ય બતાવો નહીં હોય, સમજી ગયા. માટે સર્વથા ભિન્ન માનો તો સાંખ્યમાં થઈ ગયો, દ્રવ્ય એકલું દ્રવ્ય નથી એક વાર, અને બીજું સર્વથા ભિન્ન માનો તો મોક્ષ માર્ગ પ્રગટ ન થાય, કે મોક્ષ માર્ગ કથનથી નવીન છે પર્યાયથી. આત્મા જ મોક્ષ માર્ગ રૂપે પરમે છે. મૂળ માર્ગમાં સાંભળો, ત્રણેયની એકતા રે, દ્રવ્યની સાથે એકતા થાય છે, કથનથી નવીન પરમે છે, પર્યાય રૂપે પોતે પરમે છે, અભેદ થઈને પરમે છે, પર્યાયને અભેદ કરીને પરમે છે. એમાં દ્રષ્ટિના વિષયની મુખ્યતા છે, આમાં મોક્ષ માર્ગની મુખ્યતા છે, આમાં મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે. તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને રત્ન તેથી સર્વથા બિન માનવામાં આવે, આ શ્યાદવાદની સિદ્ધિ થાય છે તો નિશ્ચયનો અભાવ થઈ જાય, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો, સર્વથા ભિન્ન માનવામાં આવે તો પરમાર્થનો નાશ, પણ સર્વથા અભિન્ન માનવામાં શું વાંધો. નિશ્ચય રત્નત્રયના પરિણામ સર્વથા દ્રવ્યથી અભિન્ન છે એમ માનવામાં કઈ દોષ આવે છે કે આ દોષ આવે છે. જો સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય, કેમ કે પર્યાય દ્રવ્ય થઈ ગઈ. શું કહ્યું? પર્યાય દ્રવ્યથી સર્વથા અભિન્ન માનવામાં આવે તો પર્યાય ન રહી તો દ્રવ્ય થઈ ગયું, ધ્રુવ થઈ ગયું, તો ધ્રુવ થઈ ગયું તો મોક્ષ માર્ગ ક્યાં રહ્યો? સમજાણું? સર્વથા અભિન્ન માનવામાં આવે તો દ્રવ્યનો નાશ, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો પર્યાય છે મોક્ષ માર્ગની, એ તો આત્મા ધ્રુવ થઈ ગયું, તો ધ્રુવ કઈ મોક્ષ માર્ગ નથી. પછી પલટે ક્યાંથી? તો મોક્ષ ક્યાંથી થાય? તો મોક્ષનું કારણ તો ધ્રુવ નથી, મોક્ષનું કારણ તો મોક્ષ માર્ગ છે,
મોક્ષ માર્ગ,
અને એ મોક્ષ માર્ગ કથનચિત બિન કથનચિત અભિન્ન છે. આત્મા કથનચિત બિન કથનચિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નહીં, સર્વથા ભિન્ન નહીં, ભિન્ન પણ નહીં ને અભિન્ન પણ નહીં, ભિનાભિન્ન છે. હા, એમાં જુદું છે, એમાં જુદું છે, આમાં થોડું જુદું છે, ફેર છે, આપણે કાઢ્યું હતું એમાં, આમાં થોડો અનુવાદમાં ફેર છે.
સર્વથા ભેદ માનવાના જ બે નિર્ણય, સર્વથા ભિન્ન માનવામાં બે દોષ આવે છે,
એમ કહ્યું સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન એ બે વાત લી છે, એમાં જુદું છે, સંસ્કૃતમાં આ છે, અમે સંસ્કૃત બેઠું એનું. બતાવો ને ભાઈ સંસ્કૃત જો સંસ્કૃત જોયું ચોપડી લ્યો હાથમાં અભિન આમાં સર્વથા અભિન છે એનો અર્થ સર્વથા અભેદ સર્વથા અભેદ હા અભિન કયો કે અભેદ કયો એક વાત અભેદ છે ને તમને અભેદ છે ને બેને માં અભેદ છે ને લાવો ને ભાઈ પાન લાવો તો ખરા તો આપણે ચોખ્ખું થાય એમાં હું વાંધો સર્વથાત અભેદ વ્યવહારો માં બુદ્ધિ ટી હે શું કે છે વ્યવહાર કા સદરત્વ છે એમને પરમાર્થ છે સર્વથા ભેદ માનને પર નિશ્ચય કા અભાવ બરાબર આવી છે તથા સર્વથા ભિન્ન એમ આમાં સર્વથા ભેદ કોઈ માન્ય પર બરાબર છે કારણ કે બેમાં ભેદ ભેદ કે છે એ ના હોય કા ભિન્ન ને કા અભિન્ન કથનથી ભિન્ન કથનથી તભિન્ન એમ ખ્યાદ બાદ ન હોય બધામાં બેમાં એક શબ્દ ન હોય એમ ન્યાયથી વિરુદ્ધ છે ભિન્ન અભિન્ન બે હોય કથનથી ભિન્ન કથનથી તભિન્ન 320માં પણ એ આવે છે આ સંસ્કૃતમાં અને સંસ્કૃત તો બરાબર છે એમ ને બરાબર છે સંસ્કૃત પ્રમાણે બસ તો પછી આપણે એ જ જોઈએ નેચર કોકની પાસે કરાવશો જે એવું લાગે તો ત્યાં દેવલાલીમાં તો ઘણા આવશે સંસ્કૃતના પાટી આ વાત બહુ સરસ છે સર્વથા ભિન્નમાં પરમાર્થનો નાશ અને સર્વથા અભિન્નમાં નિશ્ચય રત્નત્રય પર્યદ્રવ્ય થઈ ગઈ પર્યદ્રુવ થઈ ગઈ ને સર્વથા અભિન્ન કયો કથનચિત અભિન્ન કયો તો બરાબર દ્રવ્યને પર્યાય કથનચિત અભિન્ન છે એ બરાબર છે પણ સર્વથા અભિન્ન માનો જેમ ગુણો સર્વથા અભિન્ન છે એમ અનિત્ય નાશવાન પર્યાય સર્વથા અભિન્ન માનો તો પર્યાયના નશે દ્રવ્યનો નાશ થાય તો મોટો દોષ આવી જાય કેમ કે એ તો પલટે છે પર્યાય તો શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે
અને મોક્ષ માર્ગ કાપે કે મોક્ષ પ્રગટ થશે
હા
તો સર્વથા અભિન્ન નહીં હે
સર્વથા અભિન્ન નહીં હે કથનચિત અભિન્ન હે એટલે શુદ્ધિની વૃદ્ધિ જ ન થાય શુદ્ધિની વૃદ્ધિ દ્રવ્યને ન હોય પર્યાયની હોય અને પર્યાયની હોય માટે કથનચિત અભિન્ન છે બરાબર ન્યાય છે
એકદમ
ઉલા કે 320 કરતા જુદા પ્રકારનું છે મોક્ષ માર્ગ આયોજિત કરવો વ્યવહારનો અભાવ થઈએ વ્યવહાર એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ હોય એ વ્યવહાર અહીંયા ઓલો રાગનો વ્યવહારની વાત લીધી નથી ક્યાં કહા સમજે ગયા આ તો નિશ્ચય રત્નત્રયના પરિણામ કે પરિણામ વ્યવહારનો વિષય છે એ વાત કરે છે સદભૂત વ્યવહારની અભેદનો ભેદ અહીં લીધો છે વ્યવહારનો ભાવ થઈ જાય એટલે નિશ્ચય રત્નત્રય રિયલ નહીં. જેથી કથનચિત ભેદથી, કથનચિત ભેદ અભિન એમ ભેદથી તેની સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગની સિદ્ધિ આત્માથી કથનચિત ભેદ, કથનચિત અભિન એનાથી સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. બરાબર છે, બરાબર બરાબર છે. આગળ વધશો. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે કે તત્વને જાણે છે, અનુભવનો અર્થ કર્યો, તત્વને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે. આ બધી નયથી જે વિવેચન કર્યું એમ કોઈ નયથી આ સ્વરૂપને જાણશે તો એને પરોક્ષ અનુભૂતિ થશે, પ્રત્યક્ષ અનુભૂતિ નહીં થાય. કથનથી ભેદ ને કથનથી સભિન નહીંથી આ નહીંથી આમ ના નહીંથી આમ એમાં પરોક્ષ અનુભૂતિ છે, પરોક્ષ અનુભૂતિ જ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નહી પક્ષાતિક્રાંત છે. જો નહીને કાઢી નાખે એ નહીનું સ્વરૂપ ભાઈને બતાવો તો ક્યાં પંચાધ્યાય નું લેખ હોય ક્યાં છે લખેલું એમાં વાંચ્યું હતું કે નહી છે એ જ્ઞેયના સંગે ઉત્પન્ન થાય છે, માટે નહી છે એ શુદ્ધ જ્ઞાન પણ નથી અને જ્ઞેય પણ નથી. નહી છે ને નહી એ વિકલ્પ છે, વિકલ્પાત્મક નહી છે એ જ્ઞેયના સંગે પ્રગટ થાય છે. તેથી એ જ્ઞાન પણ નથી ને જ્ઞેય પણ નથી, જ્ઞાન તો નથી પણ સ્વજ્ઞેય નથી, એ પરજ્ઞેયમાં જાય છે, નહી છે. પાંચસો છ માં છે બહુ સરસ છે, કર્મ ચેતનામાં જાય છે, નહી જ્ઞાન કર્મ ચેતનામાં જાય છે, જ્ઞાન ચેતના નથી. કેમ કે નહી જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવ નથી, પરોક્ષ અનુભૂતિ થાય. ઈ કહ્યું ને પ્રત્યક્ષ અનુભૂતિ નહી પક્ષાતિક્રાંત છે, નહી થી અનુભવ ન થાય, નિર્ણય થાય બસ નિર્ણય સુધી લઈ જાય નહી. આગળ જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજતાને પ્રાપ્ત થાય છે. લેવ આવ્યું હોય નિશ્ચય પણ પૂજ્ય અને વ્યવહાર પણ પૂજ્ય સમાનતાને પ્રાપ્ત થાય છે. નહીં એમ નથી, ભેદ છે એમાં, પૂજ્યતર અને પૂજ્યતમ કહેશે. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે, વ્યવહાર એટલે શું પાંચમા વર્ષના પરિણામ.